நமோ அரிஹந்தாளம், நமோ சித்தாளம், நமோ ஆயரியாளம், நமோ வஜ்ராயாளம், நமோலோயே தவசாஹூனம். ஸ்ரீ ஜினசாஸன் குரு நமோ, நானா வித சுகார் ஆத்மஹித உபதேசதே கரி மங்களாச்சார். सोही जिन शासन में आत्मानुशासन श्रुत, झाकी दुख हारी सुखकारी साची शासना, झाको गुण भद्र गता गुण भद्र झाको ज्ञानी, भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सारे शास्त्र को प्रकार के अंत जीवनी को, बने उपकार नाचे मिथ्या ब्रह्म वासना। ताकि देश भाषा करी अर्थ को प्रकाश करो, जाते मंत्र बुद्धि के होत अर्थ भाषना, जाते मंत्र बुद्धि के होत अर्थ भाषना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उदार, ग्रंथ रचू आत्मानुशासन, भव्य जनों को है शिव काल। हे आत्मन तू दुख से डरता, हम सुख की वांछा करता, इसीलिए मैं दुख हारी और सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशा मृत्या यदि कटु ही वासित हो, कटु औषधि ग्राहक रोगी बन किंचित तू वैदी सना। આત્માનુશાસન ગ્રંથ વિરાજમાન છે, ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત જ્ઞાન અને વૈરાગ્ય ની અદભુત સંધિ આ શાસ્ત્રમાં જોવા મળે છે. આ શાસ્ત્ર નો આજોપાન સ્વાધ્યાય આપણે દર રવિવારે કરી રહ્યા છે કોઈ સાયન્સ ના અંતર્ગત, જેમાં આપણે લાસ્ટ ટાઈમ ગાથા નંબર 97 અને 98 નો સ્વાધ્યાય સ્વામીભાઈ દ્વારા અહીંયા થયો હતો એ સાંભળ્યો. આજે આપણે એની આગળની ગાથા ઉપર સ્વાધ્યાય કરશું, 99 નંબરની ગાથા, અને પછી સમય જશે તો આપણે 100 નંબરની ગાથા ઉપર પણ સ્વાધ્યાય કરશું, જે બહુ સરસ બહુ સરળ વિષય આ ગ્રંથમાં આવી ગયો છે. બહુ વધારે આપણે કહીએ ને બુદ્ધિ લગાડવાની જરૂર નથી, પણ જે આપણા લૌકિક જીવનમાં અને અનાદિકાળથી જે જન્મ મરણ કરી આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એનાથી કેવી રીતના છૂટવું અને જીવનમાં આવા ઉત્તમ મનુષ્ય ભવને પ્રાપ્ત કર્યા પછી કેવા પ્રકારનો વૈરાગ્ય વિરક્તતા અને જ્ઞાન વૈરાગ્યનો સુમેળ આપણી પ્રણતિમાં એક આત્માર્થીની પ્રણતિમાં હોવો જોઈએ એ વિશે અત્યંત સુંદર બોધ આચાર્ય દેવ આપણને આપે છે. આચાર્ય ગુરુભદ્ર સ્વામીએ મૂળ ગાથાઓની રચના કરી છે અને આચાર્ય કંસ પંડિત સોરેમલજી સાહેબે એનો ભાવાર્થ લખ્યો છે. જે આપણે ભાવાર્થ વાંચીએ છીએ એ ભાવાર્થ પંડિત સોરેમલજી સાહેબે કરેલો છે. ચાલો વધારે ભૂમિકા ન વાંચતા આપણે મૂળ ગાથા ઉપર આવીએ. 99 નંબરની ગાથા છે, જો એનું હેડિંગ જો 99 નંબરની ગાથાનું, ગ્રહસ્થ અવસ્થા કે દુઃખ. શું કીધું? ગર્ભાવસ્થા કે દુઃખ. શું કે છે? ગર્ભ અવસ્થા કે દુઃખ. એટલે જયારે જીવ, જો જન્મ છે ને, જન્મ ત્રણ પ્રકારના છે, કોઈને ખ્યાલ છે? જન્મના ત્રણ પ્રકાર છે. એક ગર્ભની જન્મ, એક ઉપપાદ ઉત્પાદન ઉપપાદ, એક ઉપપાદ જન્મ, એક ગર્ભજ જન્મ અને એક સમૂર્છન જન્મ. આગળમાં જન્મના ત્રણ પ્રકાર આવ્યા છે. સમજાય છે? ત્રણ પ્રકાર કયા કીધા? તત્વાર સૂત્ર આદિ ગ્રંથોમાં આનું વિશેષ વિશ્લેષણ છે. તો ઉપપાદ જન્મ કોનો હોય? જે ઉપપાદ જન્મ થાય એ દેવ અને નારકીઓનો, દેવ નિયમથી બધા બધા જ દેવ ચારેય પ્રકારના દેવ ભવંત્રિક અને વૈમાનિક અને નારકી સમસ્ત નારકીઓ. તો દેવ અને નારકીઓનો કયો જન્મ હોય? તો કે ઉપપાદ જન્મ. એટલે ઉપપાદ એટલે કોઈ ગર્ભમાં આવે એવી બધી વ્યવસ્થા ન હોય. દેવો જે હોય એ પોતાની શૈયામાં ઉત્પન્ન થાય અને નારકીઓ હોય એના જન્મનું વર્ણન અગર સાંભળશો તો રૂવાટા ઉભા થઈ જાય. એ પ્રકારે નારકીઓનું શું કહેવાય, નારકીઓનો જન્મ થાય છે. ઊંડા માટે ઉપરથી પડેલી છે અને પછી એમનો જન્મ થાય. તો એ પ્રકારે ઉપપાદ જન્મની ચર્ચા. પછી એક છે ગર્ભજ જન્મ, જે તિર્યંશ અને મનુષ્ય, મનુષ્ય અને તિર્યંશમાં ગર્ભજ જન્મ હોય છે. તો ગર્ભજ જન્મ તો બધાને ખબર છે, માતા પિતાના સહયોગથી જે જન્મ થાય ગર્ભજ જન્મ. એક જન્મ છે સમૂર્છન જન્મ. સમૂર્છન જન્મ સાંભળ્યું છે કોઈ? સમૂર્છન જન્મ કોને કહેવાય? સમૂર્છન જન્મ એટલે કે મનુષ્યમાં પણ હોય સમૂર્છન જીવો, સમૂર્છન મનુષ્ય અને સમૂર્છન તિર્યંશ. તો સમૂર્છન જન્મ અને ગર્ભજ જન્મ મનુષ્ય અને તિર્યંશમાં હોય ઇન શોર્ટ. હવે સમૂર્છન જન્મ ઇન શોર્ટ આપણે એની ચર્ચા કરીએ તો સમૂર્છન જન્મ એટલે એવા પ્રકારનો જન્મ છે કે આજુ વાતાવરણના આજુબાજુ જે પરમાણુઓ છે, વાતાવરણમાં જે પરમાણુઓ છે એ પરમાણુઓને ગ્રહણ કરીને જે જન્મ થાય, જે શરીર બને અને એમાં જીવ આવે એટલે સમૂર્છન જન્મ કહેવાય. બરાબર? શું કીધું? આજુબાજુમાં જે વાતાવરણમાં જે પરમાણુઓ છે એ પરમાણુઓને ગ્રહણ કરીને જે શરીરની રચના થાય અને એમાં જીવ આવે એને સમૂર્છન જન્મ કહેવાય છે. હવે અહીંયા કયા? હા, જે આપણે કહીએ ને આ બધા કૂદા દેખાય કે જે મચ્છર આવી જાય કે જે આપણે વટાણા હોય એમાં ઈયળ થઈ જાય, આ બધા સમૂર્છન જન્મ છે. પોઈન્ટ સમજાય છે? એ આ બધા સમૂહ જેટલા કીડી છે આ બધા સમૂર્છન જન્મ છે. તો એ રીતે સમૂર્છન જન્મની ચર્ચા આપણે વિષય નથી, પણ અહીંયા જે ગર્ભ અવસ્થાની ચર્ચા આવી ને તો ગર્ભ અવસ્થા એટલે કે જે ગર્ભજ જન્મ થાય છે જીવનો, તો એ ગર્ભજ જન્મ વખતે ગર્ભમાં જે પણ મનુષ્ય અને તિર્યંશ આવે છે એ ગર્ભ અવસ્થામાં એ જીવ કેવા પ્રકારના અત્યંત ભયંકર દુઃખ ભોગવે છે એની ચર્ચા ગાથામાં છે. જો એક લૌકિક આપણે કહીએ ને વ્યવહારનો હું કોઈ નિષેધ કરતી પણ નથી ને મને એમાં કોઈ રૂચિ પણ નથી, પણ ખરેખર જયારે આપણને એમ સમાચાર મળે કે આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થવાનો છે આપણને ખુશી થાય, રાઈટ? લૌકિક લૌકિક તાત્વિક રીતે જોવો તો બોલો, તાત્વિક રીતે જોવો તો એ જીવ જે ગર્ભમાં આવ્યો, હવે એ ગર્ભમાં આપણે તો ખુશી મનાવી રહી છે, પણ એ જીવ જે ગર્ભમાં રહીને 9 મહિના સુધી, પોઈન્ટ સમજાય છે, જે અત્યંત ભયંકર દુઃખ ભોગવશે એ દુઃખની કલ્પના પણ આપણે નથી કરી શકતા. પોઈન્ટ સમજાય છે? એ જીવ જ ભોગવે અને કેવડી જાણે, બસ એટલું કહી શકીએ. આપણે તો ખુશી મનાવીએ એટલે તો સૌથી પહેલા જયારે આપણે પૂજા કરીએ ત્યારે આપણે સૌથી પહેલો છંદ બોલીએ છે ને, જે જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જન્મ મેળવ પામીતી સ્વા. તો જન્મ અને મરણ એ શું છે ખરેખર? તો કે ભયંકર રોગ. જન્મ લેવો એ કોઈ ખુશીની વાત છે? બોલે આપણે હેપી બર્થડે બર્થડે કેટલી ખુશીથી મનાવીએ, પણ આ સંસારમાં જન્મ લેવો એ કોઈ ખુશીની કે કોઈ પ્રસન્નતાની વાત નથી ભાઈ. એ તો ખરેખર આત્મા માટે એક કલંક. અને આ એક બે જન્મ નહીં, આ જીવ અનાદિકાળથી અનંત જન્મ અને મરણ કરી ચૂક્યો છે. મનુષ્ય કેટલી વાર થયો, તિર્યં કેટલી વાર થયો, નરકમાં કેટલી વાર ગયો અને દેવમાં કેટલી વાર ગયો, વિચાર કરો. તો કે જીવ અનાદિ અનંત છે, તો અનાદિકાળથી આજ સુધી જીવે કેટલા જન્મ મરણ કરીને આવા જન્મના અને મરણના અત્યંત ભયંકર દુઃખ ભોગવ્યા, જે આજે આપણને યાદ નથી એટલે આપણને એમ થાય કે આ ભોગવ્યા હશે, પણ ખરેખર જયારે એ જીવ ભોગવે છે ત્યારે એને ખબર પડે છે કે કેવા પ્રકારના દુઃખ હોય છે અને એનું રીઝન કેવું હોય છે. તો એની ચર્ચા બહુ જ સરસ રીતે અહીંયા કહી છે. સરળ ગાથાઓ છે, એક 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 આપણે કહીએ ને કે સ્થાનથી આચાર્ય દેવ આપણને પાછા વાળી રહે. અલ્ટિમેટલી આ બધી ગાથાઓનો સાર શું છે કે ભાઈ તને આ જન્મ મરણથી રહીત થવું હોય, સંસાર પરિભ્રમણથી રહીત થવું હોય, પંચ પરાવર્તનથી રહીત થવું હોય, ચાર ગતિ 84 લાખ યોનિઓથી મુક્તિ જોતી હોય, નરક નિગોદના ભયંકર દુઃખથી અગર તને છૂટવું હોય, તો એકમાત્ર ઉપાય એ છે કે તું શીઘ્ર શીઘ્ર તારા સ્વભાવનો આશ્રય લઈ લે. કારણ કે તને જે સુખ જોવે છે, તને જે શાંતિ જોવે છે, તને જે અનાકુરતા નિરાકુરતા નું વેદન કરવું છે, એ એક તારા સ્વભાવ સિવાય અને એનો આશ્રય લીધા સિવાય તને ક્યાંય એ સુખની પ્રાપ્તિ થવાની નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવે છે? બહુ જ સરસ ગાથા છે. ગાથા સરળ છે. આમાં બે પોઈન્ટ આપણે શીખવાના છે કે ભાઈ આવા જન્મ મરણ મેં કર્યા કેમ, આનું મૂળ કારણ શું છે અને એનાથી છૂટવાનો ઉપાય શું છે. બે વાત સમજાય છે? કર્યા કેમ આવા જન્મ મરણ, ગર્ભમાં આવું કેમ કર્યું? અરે તીર્થંકર ના જીવ ને પણ ગર્ભમાં આવવું પડે, તીર્થંકર ના જીવ ને પણ ગર્ભમાં 9 મહિના રહેવું પડે. એકો એક જીવ, એકો એક જીવ. ચલો ઠીક છે, એ વ્યવસ્થા અલગ છે, તીર્થંકર ની કે પુણ્ય નો ઉદય છે, સાચી છે, એટલે એ બધી જે વ્યવસ્થા ગર્ભમાં થાય છે આખી વાત અલગ છે. પણ 9 મહિના એ જીવ ને પણ જન્મ લેતા પહેલા ગર્ભમાં રહેવું પડે. ચક્રવર્તી હોય કે કામદેવ હોય કે બળભદ્ર હોય કે નારાયણ હોય કે પ્રતિ નારાયણ હોય કે રાજા હોય કે મહારાજા હોય કે કોઈ પણ હોય, આ દુઃખ તો જીવને ભોગવવા જ પડે. હમણાં આપણને ફીલ નહીં આવતી હોય, કારણ કે હમણાં આપણને એ દુઃખ પ્રત્યક્ષ યાદ નથી આવતા, પરંતુ આ બધા દુઃખ આપણે આગમ પ્રમાણથી અનુમાન દ્વારા આપણે આપણા જ્ઞાનમાં સમજી શકીએ છીએ કે કેવા ભયંકર દુઃખ આ સંસારમાં આપણે અનાદિકાળથી ભોગી રહ્યા છે. તો અંદરથી આપણને અગર એમ થાય કે બસ થાવ હવે આ દુઃખથી અને આ જન્મ મરણથી, તો એનાથી છૂટવાનો ઉપાય આપણે બુદ્ધિપૂર્વક પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. ચલો આપણે હવે વાંચીએ, હવે ઈઝી થઈ જશે. જે શું કે છે, ગર્ભાવસ્થા કે દુઃખ ઇસ શરીર કો ગ્રહણ કરતે હુએ ગર્ભ અવસ્થા મેં તેરી ક્યા દશા હુઈ યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. એક બે મહત્વપૂર્ણ પોઈન્ટ એના પર ચર્ચા કરશું. જો પહેલા આપણે એનું હિન્દી અનુવાદ ગાઈએ બધા સાથે. ભક્ષિત અન્ન હેતુ મુફારે શુદા કૃષા પીડિત હો દીન બગને કી આકાંક્ષા સે હો માત ગર્ભ મેં કર્મા દીન કૃમિ સમૂહ સહ જન્મ ક્લેશ સે ડર કર રહેતા હૈ નિષ્પન્ન મરણ જન્મ કા કારણ અતઃ મરણ ભય સે હોતા આક્રાંત. કેવી દશા છે જોઈ ગર્ભ અવસ્થામાં. હે પ્રાણી, પેલા વાંચીએ છીએ આપણે અર્થ આખો અને ભાવાર્થ એકવાર વાંચી લઈએ પછી ની ચર્ચા કરીએ. હે પ્રાણી, કર્માધીન હોકર તું માતા કે ઉદર રૂપી વિષ્ઠા સ્થાન મે રહા ઓર બરને કે લોભ સે બહુત કાલ તક માતા કે ચબાયે હુએ અન્ન કો ભક્ષણ કરના ચાહા તથા પાણી કી એક બૂંદ મેરે મુખ મે પડ જાય ઇસ આશા સે મુહ ફાડે રહા અર્થાત શુદા તૃષા સે અત્યંત પીડિત હુઆ ઉદર કે સિકુડતે સ્થાન મે હિલે ડુલે વિના વહાં ઉત્પન્ન હોને વાલી લતો કીડો કા સહચારી હોકર રહા. ગર્ભાવસ્થા મે એસી દશા હોતી હૈ ઇસીલિયે હે પ્રાણી મેં એસા માનતા હું કે જન્મ અવસ્થા કે ક્લેશ સે ડર કર હી તું જન્મ કે કારણભૂત મરણ સે ડરતા હૈ. સમજાયું? કેટલી સરસ વાત આવી. ભાવાર્થ વાંચી જો પછી એની ચર્ચા કરી. હે જીવ, ઇસ શરીર કે પ્રતિ રાગ સે હોને વાલે નરકાદી કે દુઃખો કી બાત તો દૂર રહી. નરકાદી કે દુઃખો કી બાત તો દૂર રહી યહ ઉત્તમ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરને કે લિયે ગર્ભ મેં તુને કૈસે દુઃખ ભોગે ઉનકા ચિંતવન તો કર इसी कारण हम तो यह मानते हैं कि मरण के बाद पुनर्जन्म धारण करना पड़ेगा, इसीलिए तू मरण से डरता है। तूने जन्म लेने में जो दुख भोगे हैं, उनके भय से ही तुझमें मरण का भय पाया जाता है। इसीलिए शरीर की उत्पत्ति में दुख जानकर ऐसा उपाय करना चाहिए जिससे जन्म के दुख न भोगना पड़े। समझाइए लास्ट लाइन। शरीर की उत्पत्ति में दुख जानकर ऐसा उपाय करना चाहिए कि जिससे जन्म के दुख न भोगना पड़े, यानी कि पाचो जन्म न लेवो पड़े, एवो उपाय खरेखर सारे करवो जोई। जो यानी फर्स्ट लाइन बहुत इम्पोर्टेंट है। अपने गाथा वाची ली थी, भाव पर आपने ख्याल आ गयो। हे प्राण, अर्थ पर जाओ, अर्थ नहीं फर्स्ट लाइन। हे प्राण, कर्माधीन होकर तू माता के उदर रूपी विष्टा स्थान में रहा। शब्द कुछ है कर्माधीन, जो आ वर्ड ऊपर बहुत विचार कर चुकी तू पची तो आपको इन विश्लेषण से केवा दुख भोग गया। घनी बार तो एवं करना नियोग मान आपने पन ख्याल से कि घनी बार तो एवं पन बने कि गर्भज मनुष्य भव धारण करिया पच आयु ही इतनी अल्पता जीव लेने आवे से के गर्भ में आवता बहुत ओछा समय में इनको ने एक महीनो बे महीनो त्रण महीना में आयु पूर्ण थी जाए अने ए जीव नु मरण थी जाए। ख्याल आवे छे? तो एवी पण रेखा अनंतवार आपणे भोगवी छे, एवा पण मरण कुमरण आपणे अनंतवार कर्या छे। तमे विचारो, एक तो मनुष्य भव आटलो दुर्लभ छे अने ए दुर्लभ मनुष्य एमां पण गर्भज मनुष्य, कारण के जे जीव गर्भज मनुष्य थाय जन्म ले अने अने 8 वर्षनी उमर पार करे एना पछी तो ए जीवमां सम्यक दर्शन प्राप्त करवानी पुरुष होय तो मुनि दशा धारण करवानी एनी योग्यता 8 वर्षे तो उत्पन्न थाय। एनी पहला तो ए जीव सम्यक दर्शननी प्राप्ति पण नथी करी शकतो मनुष्य भव चालू थई गया पछी पण। तो विचार करो कि केटली अनंती वार आपणे आटलू अल्प आयु लईने आव्या कि 8 वर्ष तो बहु दूरनी वात छे, आपणे गर्भमां अनंत वार जन्म ने मरण करीने आयु पूर्ण करीने मनुष्य भव जे गर्भज मनुष्य छे ए मनुष्य भव गणाय छे। पॉइंट पकड़ाय छे? हवे 8 वर्षनी उमर पछी ए जीव मनुष्य जीव आपणे कहीए सम्यक दर्शननी प्राप्ति करी शकवानी योग्यता धारण करे। हवे मनुष्य भवमां आव्या पछी विचार करो तमे કે અતિ દુર્લભ એવો જૈન કુળમાં જન્મ લેવો કેટલું દુર્લભ છે। ચલો જૈન કુળમાં જન્મ લીધા પછી પણ સાચા જૈન શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ થવી કેટલી દુર્લભ છે, એટલે ઉત્તરોત્તર દુર્લભતા અગર આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલો સાતી થઈ પુણ્યના ઉદયનો યોગ બન્યો છે। ત્યારે આપણને આ બધા સમાગમ, આપણને આ બધા ઉત્કૃષ્ટ સંયોગો, સાચા જૈન શાસ્ત્ર ગુરુ, આવા જ્ઞાની ધર્માત્મા અને એમની આવી વાણી આપણને પ્રાપ્ત થઈ છે। ચલો એ તો પુણ્યના ઉદયનું કામ છે, એમાં આપણે શું કર્યું એ તો પૂર્વ આપણે બાંધી આવ્યા હતા એ ઉદય આવ્યો અને આ બારમાં આ બધી વ્યવસ્થા બની ગઈ, આપણને આ બધા સહયોગ મળી ગયા। નાઉ હવે આ સહયોગ મળ્યા પછી આપણી રૂચિ સમજે છે, આપણે તત્વ સમજવા માટે કેટલા તૈયાર થઈ રહ્યા છે, આપણે કેટલી રૂચિપૂર્વક તત્વ સમજી રહ્યા છે, એ ઉત્તર પાછી રૂચિની પણ કેટલી દુર્લભતા છે વિચાર કર। કારણ કે અનાદિકાળના મિથ્યાત્વના એવા દ્રઢ સંસ્કાર શ્રદ્ધામાં પડ્યા છે, આત્મામાં પડ્યા છે કે મનુષ્ય ભાવમાં આવ્યા બાદ આ બધું મરવા છતાં પણ સાથે સાથે એવો લૌકિક પુણ્યનો ઉદય પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે કે આપણે ઇન્દ્રિયોના વિષય ભોગોમાં એવા ફસાઈ જઈએ છીએ કે આપણા મહિનાઓ દિવસો વર્ષો એમ એમ નીકળી જાય છે। કેમ? કારણ કે પરમા સુખ બુદ્ધિના સંસ્કાર તો અનાદિથી પડ્યા છે। તો ત્યાંથી હતીને પછી અહીંયા આવીને ઉપયોગની એકાગ્રતા પૂર્વક, ચિત્તની એકાગ્રતા પૂર્વક, પ્રસન્ન ચિત્તથી રૂચિ પૂર્વક આ તત્વને સમજીને અંદરમાં એનું પ્રણમન કરવું એ અતિ દુર્લભ વાત છે, એ કોઈ વિરલા જીવ જ કરી શકે। તમને સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે આપણે કહીએ ને કે આપણે બહુ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે હા અમે મંદિર આવીએ છીએ, હા અમને કર્મના ઉદયમાં અમને સહયોગ મળી ગયો, અમને દેહશાસ્ત્ર ગુરુ મળી ગયા, બરાબર કાને વાત પડી બરાબર,
આવો છો સામેથી એ પણ બરાબર, પણ એનાથી પણ કામ નહીં થાય, નહીં આવો તો પણ કામ નહીં થાય, અને આવીને સાંભળવામાં ને અહીંયા અટકી જશું તો પણ કામ નહીં. તો એટલે માટે જે અંદરના પુરુષાર્થની વાત છે કે ભાઈ આ જન્મ મરણના દુઃખોથી રહિત થવું હોય તો તારે સર્વપ્રથમમાં પ્રથમ એવા પ્રકારની સમજણ, સંસ્કાર, પુરુષાર્થ અને શ્રદ્ધા અંદરથી ઉત્પન્ન કરવી પડશે કે હું આ જન્મ મરણથી રહિત એક શુદ્ધ ચૈતન્ય તત્વ, એક શુદ્ધ આત્મ તત્વ, જ્ઞાયક ભાવ છું અને એ જ મારું ખરું સ્વરૂપ છે. મારું સુખ મારામાં જ છે. હું એક પરિપૂર્ણ તત્વ છું. હું અનાદિ અનંત રહેવા વાળો છું. મારો ખરેખર જન્મ નથી ને મારો ખરેખર મરણ નથી એવી શ્રદ્ધા અંદરમાં નહીં થાય તો ગમે તેવા ઉદયોની વચ્ચે પણ આપણે આપણું કામ નહીં કરીએ. કારણ કે પુણ્ય નો ઉદય આપણને અંદરથી પુરુષાર્થ નહીં જગાડી શકે. પુરુષાર્થ તો પોતે પોતાએ જગાડવો પડે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો એ રીતની આખી વાત છે. તો અહીંયા જે વર્ડ છે ને, શું વર્ડ છે? હે પ્રાણી કર્માધીન હોકર, કિસકે આધીન હોકર, કિસકે આધીન. આ પોઈન્ટ સમજાય છે? બહારમાં જે પણ વ્યવસ્થા બને છે, બહારમાં જે પણ સહયોગ મળે છે, શરીર થી લઈને જે પણ પરદ્રવ્ય નો સંયોગ થયો, માતાનો, પિતાનો, ભાઈનો, બહેનનો, પતિનો, પત્નીનો, બાળકોનો, જળનો, ચેતનનો, ઘર, કુટુંબ, પરિવાર, જે પણ સંયોગ પ્રાપ્ત થાય છે એ બધો સંયોગ ખરેખર કર્માધીન છે. શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ શબ્દનો અગર ભાવ આપણે સમજશું તો આપણી અંદરની કેટલી બધી કરતા બુદ્ધિ છૂટી જશે એની તમે કલ્પના નથી કરી શકતા. કર્માધીન સમજાય છે? આપણને શું લાગે છે પ્રિયંકા? આપણને શું લાગે છે કે જે બહારમાં બધું મળ્યું છે ને એ બધું, હા એ બધું કોના આધીન છે? કોણે ભેગું કર્યું? કોને સંભાળ્યું? કોણે એને મેન્ટેન કર્યું? કોણે એને વધાર્યું? કોની અક્કલથી, કોની બુદ્ધિથી, કોની હોશિયારીથી, કોની ચતુરાઈથી, કોના દાપણથી થયું બધું? તો કે મારાથી. એટલે સૌથી પહેલા શબ્દ મૂકો કે જે પણ આ બધું બની રહ્યું છે એ કર્માધીન છે, એ તારા આધીન નથી. તું એનો કરતા મુક્ત નથી. યુ આર નોટ ગિવન અ ચોઇસ ફોર વોટ એવર યુ હેવ ગોટ. યુ આર નોટ ગિવન અ ચોઇસ ટુ ચૂઝ. વર યુ ગિવન અ ચોઇસ ટુ ચૂઝ કરી? અરે બોલો, તમને બધાને સમજાય છે કે નહીં સમજાય? Were you given a choice to choose your parents? અગર શરીર ચૂઝ કરવા માટે ઓપ્શન આપ્યું હોત તો બોલો, તો બધા કેવું શરીર ચૂઝ કરે? કામદેવ, ઓફકોર્સ કામદેવ, વાય નોટ? એનાથી નીચેની તો વાત જ. યુ વર નોટ ગિવન અ ચોઇસ ટુ ચૂઝ. શરીરથી લઈને કોઈ પણ એક વસ્તુ, અચ્છા માતા પિતા, ભાઈ બહેન, ઓકે ચલો એ બધું છોડો, ચલો એ બધું તો થઈ ગયું, પણ પતિ અને પત્ની, એને તો અમે ચૂઝ કર્યા ને, અમે સિલેક્ટ કર્યા ને, અમે અમે નિર્ણય કર્યો ને, અને એમાં પણ તારું કાંઈ નથી થતું. શરીરની જે પણ અવસ્થા બને છે, અચ્છા રોગ આવ્યો, વાય વુડ એની વન વોન્ટ એની રોગ? મને એક લોજિક થી વાત કરો. શરીરમાં જે પણ રોગ આવે છે, અસાકાનો ઉદય આવે છે, શરીરમાં જે પણ પ્રતિકૂળતા આવે છે, અચાનક આપણે કહીએ છીએ અચાનક, રાઈટ? આપણને લાગે કે સવારે એકદમ સ્વસ્થ હતા, સાંજે શું થઈ ગયું, કાલે આમ હતું ને આજે શું થઈ ગયું, બરાબર છે? આપણને અચાનક લાગે છે, વી ગેટ સરપ્રાઈઝ, વી ગેટ શોક કે હવે આમ થઈ ગયું. તમે એ વિચારો, વસ્તુ તત્વના પ્રણમન થી વિચારો, તાત્વિક દ્રષ્ટિથી વિચારો, કર્મના એંગલ થી વિચારો અને ક્રમબદ્ધ થી વિચારો તો આ બધું નિશ્ચિત હતું કે નહીં? આ બધું ક્રમમાં હતું કે નહીં? શરીરનું જે પ્રકારનું પ્રણમન, રોગરૂપ પ્રણમન, નિરોગરૂપ પ્રણમન, સ્વસ્થ અવસ્થા, અસ્વસ્થ અવસ્થા, ગુણાકો, ઇન્દ્રિયની શિથિલતા, ક્ષયોક્ષમ, ચલો આ તો બહારની વસ્તુ છે, અંતરની વાત કરો ચંદ્રેશભાઈ, ક્ષયોક્ષમની હિનાધિકતા આપણા અધીન છે. બોલો, ગિવન અ ચોઇસ. તમને અગર ચૂઝ કરવા આપ્યું હોત કે તમને કેટલું ક્ષયોક્ષમ જોઈએ છે, શું સિલેક્ટ કરશો? કેટલું સિલેક્ટ કરશો? તમને કર્માધીન અવસ્થા, કર્માધીન શબ્દ સમજાય ને, કર્માધીન, કર્માધીન શબ્દનો ભાવ, આનાથી શું બળ આવે, આનાથી શું સમજણ આપણી અંદરમાં સ્ટ્રોંગ થાય કે એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. અગર આ રૂલ આપણા જીવનમાં આપણે ન આપણા પ્રણામમાં કોતર્યો તો વાતે વાતે પરદ્રવ્યના પરમનને જોઈને આપણે આકુળ વ્યાકુળ રાગી દ્વેષી થયા વગર નહીં રહી. તમને કઈ સમજાય છે શું બોલું છું? આપણને લાગે છે મારા આધીના ઓફિસ છે, મારા આધીના બિઝનેસ છે, મારા આધીના ઘર છે, મારા આધીના ગાડી છે, મારા આધીના સામગ્રી છે, મારા આધીન શરીર છે. આઈ કેન મેન્ટેન, આઈ કેન ડુ, આઈ કેન. નો, યુ કેનોટ. યુ હેવ ટુ એક્સેપ્ટ ધીસ ફેક્ટ કે આ કર્મ અધીન છે, તારા અધીન નથી, તારા વિકલ્પના અધીન નથી, તારા પરિણામના અધીન નથી, તારી ઈચ્છાના અધીન નથી. કયા અહંકારમાં આપણે લોકો આપણે અનાદિકાળથી ડૂબેલા છે કે કોઈ પણ પર્યાયમાં જઈએ, પ્રાપ્ત પર્યાયમાં આપણે એવા તન્મય થઈ ગયા. અરે ઓલો રાજા તેજ કીડો થઈ ગયો પોતાના બાથરૂમમાં, તો એ કીડાના શરીરમાં, એ ટીએન્સના શરીરમાં ગયો તો એમાં એને એવું એકત્વ થઈ ગયું. કારણ કે એ પોતાને શું માનવા લાગ્યો કે હવે હું કીડો છું, કીડો છું, કીડો છું. અને એનો છોકરો એને મારવા આવ્યો તો એ ઘૂસી જાય. પહેલા શું કીધું હતું કે ભાઈ હું કીડો થાવ તો તું મને મારી નાખી, બીકોઝ આઈ કે નોટ સ્ટે ઇન ધીસ પર્યાય. અચ્છા શું થયું પછી? તો એ કીડાની પર્યાયમાં જઈને, તિર્યન ગતિની પર્યાયમાં જઈને, તિર્યન ભવ ધારણ કરીને, એ શરીર ધારણ કરીને એને એમાં એવું એકત્વ થઈ ગયું કે એ એમ જ માનવા લાગ્યો કે હું કીડો છું અને મને મરવું નથી. કારણ કે ત્રણ ગતિના જીવોને મરવું નથી હોતું, અને નરક ગતિના જીવોને ત્યાં જીવવું નથી હોતું. અનફોર્ચ્યુનેટલી નરક ગતિમાં કોઈ કલ્લીઘાત મરણ કે સુસાઇડ જેવી વ્યવસ્થા નથી, નહીતર તો કોઈ નારકી ત્યાં રહેશે ને બધા સુસાઇડ થઈને નીકળી જાય. પણ જેટલું આયુષ લઈને ગયો છે એ નરકમાં તારે એટલું આયુષ ભોગવવું જ પડશે, રહેવું જ પડશે, કારણ કે એ તારા જ પરિણામનું ફળ. કોણે કીધું તું સંસાર વધારો? કોણે કીધું તું મોહ ભાવને આટલો પુષ્ટ કરવા માટે? કોણે કીધું તું કે આ શરીરમાં આટલું બધું એકત્વ કરવા માટે, પરિવારમાં આટલું બધું એકત્વ કરવા માટે, અને જે પ્રાપ્ત થયો છે એમાં આટલું બધું મમત્વ કરવા માટે? કોને કીધું તું? અવસર તો તને મળ્યો તો ભેદ જ્ઞાન કરવાનું, ગુરુની શિક્ષા અને ગુરુની વાણી તો મળી હતી ભેદ જ્ઞાન વાળી, કે જેને જે તને રોજ સમજાવે છે કે તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે. તારું સ્વરૂપ જે તું માને છે એ નથી, તારું સ્વરૂપ જે તું માને છે એનાથી વિરુદ્ધ છે. તું માની લે, તું સમજી લે, તું સ્વીકારી લે, તું કબૂલી લે, તું હા પાડી લે, નહીતર તારી ચાર ગતિમાં દશા બહુ બગડી જશે, તો તારા કંટ્રોલની બહારની વાત થઈ જશે, પછી તું કાંઈ નહીં કરી શકે. કેમ? કારણ કે ત્રસ પર્યાયનો કાળ બહુ લિમિટેડ ટાઈમ માટે છે. અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ્સો. અને ત્રસ પર્યાયમાં તું બે ઇન્દ્રિય થઈ ગયો તો કે સમ્યક દર્શન નહીં કરી શકે. ત્રસ પર્યાયમાં તું ત્રણ ઇન્દ્રિય જીવ થઈ ગયો તું સમ્યક દર્શન નહીં કરી શકે. ત્રસ પર્યાયમાં ચાર ઇન્દ્રિય થઈ ગયો તું સમ્યક દર્શન નહીં કરી શકે. અને પંચેન્દ્રિય થઈ ગયો તો પણ નહીં કરી શકે, અગર તારી પાસે એની સાથે મન નથી તો, વિચારવાની સામર્થ નથી તો તું કાર્ય નહીં કરી શકે. એટલે એક સમજો કે નિગોધમાંથી બહાર, સ્થાવરમાંથી બહાર, એકેન્દ્રિયમાંથી પણ બહાર નીકળ્યા પછી કેટલી ઉત્તરોત્તર દુર્લભતાથી આપણે અહીંયા આવ્યા છે. હવે લાગે છે કે સિરિયસનેસ આવી જોઈએ લાઈફમાં. આપણે આજુબાજુ ઉદયો જોઈએ, જીવોના ઉદયો જોઈએ, પરિસ્થિતિઓ જોઈએ, કર્મના ઉદયો જોઈએ, વિચિત્રતા સાતા સાતાના ઉદયો જોઈએ, આપણને કેમ ગૈરાગ્ય નથી આવતું? આપણને કેમ એમ નથી થતું કે ઓહો આવો ઉદય મારી સાથે આવી જશે તો હું ભેદ જ્ઞાનના અભાવ પૂર્વક કેવી રીતના આ ઉદયમાં ઉભો રહીશ, કેવી રીતના ઉદયને હેન્ડલ કરી શકીશ? કર્તૃત્વ બુદ્ધિના કારણે આ જીવ, આપણે કહીએ ને કે ભાવ કર્મ ભાવ મરણ કરીને કઈ ચાલ્યો છે. એટલે આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કર્માધીન. પહેલા નિર્ણય કરો કે જે બાહ્ય વસ્તુઓ છે, પ્રણમન છે, સહયોગ છે, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, એક એક તમારા ઘરના સદસ્ય જીવો પોત પોતાના ઉદય લઈને આવ્યા. આપણને શું લાગે છે? પોઈન્ટ પકડાય છે? જૈન દર્શન અપાર અકર્તૃત્વની ઘોષણા કરે. મેં ક્યારે વાત કરી છે ને ત્યાં દાદરમાં, હા શું વાત કરી? યાદ છે તમને? મેં ત્યાં એક પ્રશ્ન પૂછ્યો, અહીંયા પૂછી લઉં છું, થોડું રિપીટ થાય તો વાંધો નથી ને. આ લોકો નથી સાંભળી વાત. તમે ફ્લાઇટમાં જતા હો કે ટ્રેનમાં જતા હો, યાદ આવી? અને તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠું છે, અંજાણ અજાણી વ્યક્તિ છે કોઈ, બરાબર? એ તમને પ્રશ્ન પૂછે. દેશી એટલે થોડું પરિચય તો થાય ને, વાતચીત તો થાય ને, એને તમને પ્રશ્ન પૂછતો રૂપાવે. તમે સોચેલો, ઇમેજિન કરજો બધા. એને તમને પ્રશ્ન પૂછશો કે તમે કયો ધર્મ ફોલો કરો છો, આપ કોણ સે ધર્મ કો માનતે હો, બરાબર. હવે તમે કીધું, તમે કીધું કે અમે જૈન ધર્મ ને માનીએ છીએ. સાંભળો, હવે એ વ્યક્તિ એટલો અજાણ હતો, કોઈ અન્ય મત નો હતો, તો એને કીધું જૈન, જૈન મતલબ ક્યાં. હવે એ વ્યક્તિએ જૈન ધર્મ એટલે કે જૈન શબ્દ પણ નથી સાંભળ્યો, બરાબર છે. એને તમને એમ કીધું કે જૈન મતલબ ક્યાં. તમને એમ થયું, અરે યાર, આ તો જૈન ધર્મ નું નામ પણ નથી સાંભળ્યું. હવે તમને એમ થયું કે આને શું આન્સર આપો. તો ઓન સ્પોટ તમને હજી એક વાત ક્લિક થઈ, એમ યુ સેડ, જો મહાવીર હે ને, મહાવીર ભગવાન, હમ 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 વો મહાવીર ભગવાન કે અનુયાયી હૈ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન પોપ્ડ અપ કે મહાવીર મતલબ ક્યાં, મહાવીર કોણ છે. બોલો પારુલભાઈ, તમે હો તો શું કહો. હવે તમે એકદમ દુવિધામાં પડી ગયા કે અરે આ તો જૈન ધર્મ નું નામ પણ નથી સાંભળ્યું, અને આને તો મહાવીર નું નામ પણ નથી સાંભળ્યું, મહાવીર ભગવાન નું નામ પણ નથી સાંભળ્યું. હું તમને કહું તમારે ત્યાંથી આન્સર આપવાનું, હું કહું છું એ રાખજો, યાદ રાખજો. આવું કઈ થાય ક્યારેક લાઈફમાં તો તમારે શું આન્સર આપવાનો. ઓનમ, આફ્ટર અ લોંગ ટાઈમ આઈ એમ સીઈંગ યુ એન્ડ આઈ એમ હેપી ટુ સી યુ. હા ઓનમ, શું આપશે બેટા? ઓકે, તમે એની પરિભાષા, જૈન ધર્મ ની પરિભાષા ને તમે બહુ સીમિત નહીં કરી નાખતા. યુ ડોન્ટ ટેલ કે જે રાત્રિ ભોજન ન કરે જે, આ હું એની ડિનાઈ નથી કરતી, હું એનો નિષેધ નથી કરતી કે રાત્રિ ભોજન કરવું જોઈએ. પોઈન્ટ પકડાય છે? જે પાણી ગાળીને પીએ એ જૈન, જે રોજ મંદિર દર્શન કરવા જાય એ જૈન. બિકોઝ યંગસ્ટર્સ ના મગજમાં તો ધર્મ નું નામ આવે ને, એટલે એ જ વસ્તુ આવે કે આ કરવું જોઈએ, ન કરવું જોઈએ, ખાવું જોઈએ, ન ખાવું જોઈએ, ખાવું, આ પીવું જોઈએ, ન પીવું. એક્ઝેક્ટ સમજાય છે? એક્ઝેક્ટલી એક ડેફિનેશન છે યંગસ્ટર્સ ના દિમાગ. એટલે મારે અડધા ભાગી જાય છે કે ભાઈ અહીંયા આવશો એટલે આ છોડાવી દે, આ છોડાવી દે, આ છોડાવી દે, આ છોડાવી દે. પોઈન્ટ પકડાય છે? જૈન ધર્મ ની પરિભાષા શું છે, જૈન ધર્મ કહેવાય કોને, જૈન ધર્મ નું સ્વરૂપ શું છે, સાચો જૈની કોણ છે, અને ક્યાં જોવા મળશે તમને. વિચાર કરો તમે, તો તમે પરિભાષા આપજો કે જે અકર્તાવાદ ની સિદ્ધિ કરે એનું નામ જૈન ધર્મ. પોઈન્ટ સમજાય છે? સારું છે, તમે હૈસાયે તમને આનંદ આવ્યો એવું મને લાગે છે. જે એક દ્રવ્ય, શું સમજાવશો તમે વ્યક્તિને, એક નવા વ્યક્તિને, જે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે એનું નામ જૈન. સમજાવી દેજો થોડું, દ્રવ્ય કોને કહેવાય, આત્મા અને શરીર બે અલગ છે. છેને એ ત્યાં બેઠો છો ને, તમે ત્યાં બેઠા, એના સંયોગમાં પણ શરીર છે ને, તમારા સંયોગમાં પણ શરીર છે ને, એ પણ એક આત્મા છે ને, તમે પણ એક આત્મા છો ને, અને એવું તો નહીં જ કર્યું હોય ને કે એ અન્ય મતનો વ્યક્તિ એને એના જીવનમાં ક્યારે કોઈનું મરણ નહીં જોયું હોય. બહેનો છે એવું ક્યારે, એવું તો નહીં બહેનો હોય. તો લોજિક થી વાત કરી શકો ને કે આત્મા અને શરીર જુદા છે, અને જે આત્મા છે એ તું છો, અને આત્માનો સ્વભાવ કેવો છે, તો કે અકર્તા સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ. મેં કાલે પછી કીધું હતું કે થોડું સમજી જાય તો દ્રવ્ય ગુણ પર્યાય ની પણ અંદર ની વ્યવસ્થા સમજાવી દેજો, કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો તો કરતા નથી, પણ દ્રવ્ય પોતાની પર્યાય નો પણ કરતા નથી, એનું નામ ખરેખર જૈન ધર્મ. કેટલી સીમિત કરી દીધી છે આપણે ધર્મ ની પરિભાષા. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગુ છું, એટલે આ જનમ મરણ ના જે દુઃખો છે એને ટાળી શકીએ કે નહીં બોલો. ચલો અનાધિકારથી છે, મારી વાત બિંદુ આંતી, અનાધિકારથી છે, કરતા આવ્યા છે, પણ એને ટાળી શકો કે નહીં એ વાત કરો ને. રોગ 10 વર્ષ થી છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. રોગ છે બરાબર, હવે એ દૂર થઈ શકે કે નહીં એ વાત કરો ને. ડોક્ટરને ભગવાન કેમ માનો છો? અહીંયા શ્રોતા એટલા બધા વીજ રાગી છે કે કઈ પણ વાત આવે એટલે મને એમ લાગે કે જલકલી આમ પોતાનો સમય જવાની જ આમ પુરુષાર્થની ધારા ઉપર છે. ડોક્ટર ને ભગવાન કેમ માનો છો? કેમ કે એની પાસે વિશ્વાસ થી જાઓ છો કે એને એ રોગ નું વ્યવસ્થિત જ્ઞાન પણ છે, એ રોગ કેમ થયું એનું કારણ પણ ખબર છે, અને એ રોગ ને દૂર કરવા માટેના ઉપાય પણ ખબર છે. બોલો, હવે આ વૈદ નથી. પંચમ કાળમાં અગર આધ્યાત્મિક વૈદ ની ઉપાધિ અગર કોઈને આપતી હોય તો બોલો બોલો કોને આપશો? તો કે આપણા સદગુરુ કાન ગુરુદેવ. કેમ? કારણ કે આપણા અંદરમાં, હવે આત્માના રોગ ની વાત કરો, આત્માનો રોગ જે અનાદિકાળથી આત્મા જે રોગથી ગ્રસિત છે, પીડિત છે, પીડા પામી રહ્યો છે, દુઃખ પામી રહ્યો છે, એ રોગ નું જ્ઞાન કરાવ્યું કોને? સમય સારજી ગુરુદેવ શ્રી આવ્યા એની પહેલા લખાઈ ગયું તું કે નહીં? જલ્દી બોલો. શંકરાગમ ની રચના થઈ રહી હતી, આગમ ગ્રંથો ની રચના થઈ રહી હતી, અધ્યાત્મ ગ્રંથો ની રચના થઈ રહી હતી, ગોમતચાર આદિ ગ્રંથો ની રચના થઈ રહી હતી, અને પંચપરાગમ ની રચના પણ થઈ રહી હતી. ઉપલબ્ધ હતા, પરંતુ એ ખાલી દર્શનીય હતા. બધા ખાલી એ ગ્રંથો ની જીનવાણી ની પૂજા કરતા હતા, દર્શન કરતા હતા, પરંતુ એ ગ્રંથો માં શું લખ્યું છે, એનો શું ભાવ છે, એ ભાવ આ કાળ માં ગુરુદેવશ્રી એ ખોલ્યો. એટલે આપણી માટે તો આ કાળ માં આત્મા માટે કોઈ ઉત્તમ વૈદ હોય, ડોક્ટર હોય, તો ગુરુદેવ. સાંભળ્યું નામ કોઈએ પહેલા મિથ્યાત્વનું, કે મિથ્યા તો સૌથી મોટું પાપ છે. અહીંયા શું લખ્યું છે ભાવાર્થ ની પહેલી લાઈનમાં? વાંચો, ભાવાર્થ ની પહેલી લાઈનમાં શું લખ્યું છે? હે જીવ, ઇસ શરીર સે હોને વાલે નરક આદિ કે, અને શું લખ્યું છે? એમ લખ્યું છે ને? બરાબર વાંચ્યું ને મેં? નહીં વાંચ્યું બરાબર? ભાભી રોંગ વાંચ્યું? કઈ મિસ કર્યું? ઇસ શરીર કે હોને સે, इस शरीर के होने से जो दुख हुए, नहीं, हाँ बोलो जरा जोर से, इस शरीर के प्रति राग से, इस शरीर के प्रति राग से, राग कौन करे थे? शरीर. शरीर के प्रति राग कौन करता है? शरीर. इस शरीर के प्रति राग करता है आत्मा. શરીર કો અપના માનતા હૈ આત્મા, એનું નામ છે મિથ્યાત્વ. હવે બધા આ મિથ્યાત્વ ની તો કોઈને ખબર જ નહોતી. ધર્મ ના નામ પર ક્રોધ નહીં કરો, બરાબર, હિંસા નહીં કરો, દયા પાડો, એ બધી પરિભાષા તો ચાલતી હતી, પરંતુ તું શરીર છો એવું જે તું માની રહ્યો છો એ સૌથી મોટું પાપ છે, અને એના લક્ષે જે પણ હિંસા આદિ ભાવ થયેલા છે એ સૌથી મોટી તારા સ્વભાવની હિંસા છે, એનું વર્ણન કરવા વાળા આ કાળમાં ગુરુદેવ. રોગ નું જ્ઞાન કરાયું, સમજાય છે? એ રોગ કોના કારણે થયો, અજ્ઞાન ના કારણે, એનું જ્ઞાન કરાયું, અને એને દૂર કરવાનો ઉપાય પણ તારી પાસે છે, કારણ કે રોગ ને ઉત્પન્ન પણ તે કર્યો છે, તારી અંદર થયો છે, એના કારણ તારી અંદર છે, એને દૂર કરવાના કારણ પણ તારી અંદર છે, એને ઉત્પન્ન કરવાના કારણ પણ તારી અંદર છે, એટલે ખરેખર બહાર માં તો તારું કઈ છે જ નહીં. જે પરદ્રવ્ય સાથે તારો કોઈ સંબંધ નથી, એની સાથે તે કેવો એકત્વ નો સંબંધ કરી દીધો, એ જે પર્યાય માં જાય એ પર્યાય માં, એ પ્રાપ્ત પર્યાય માં તું કેવો તન્મય થઈ જાય. બે ઇમ્પોર્ટન્ટ વાત, એક તો કઈ પહેલી વાત આવી અર્થમાં, કે જે પણ બારમાં થઈ રહ્યું છે એ બધું કર્માધીન થઈ રહ્યું છે. આપણને શું લાગે છે? નવ મહિના, ઇટ વોઝ ઇઝી ટુ સ્ટે માતાના ગર્ભમાં. કીધું ને કે કોડે હુએ, માતાનું એકવાર ખાવું, કોઈ હલનચલન ની જગ્યા નહીં. કેટલી વાર ઉદાહરણ આપું છું, આ લિફ્ટમાં, આ લિફ્ટમાં, લિફ્ટમાં હોય ને બધાને જલ્દી પેશન્ટ હોય ને, એટલે આમ શું થાય? એક તો આવી જશે, એક તો આવી જશે, એક તો આવી જશે, હા બરાબર છે, આવી જશે, આવી જશે, બરાબર છે, અને છ સાત જણ ઘીસા ને લિફ્ટ, બરાબર છે, બંધ થઈ ગઈ. હવે બંધ થઈ ગઈ, હવે અંદર જે વ્યક્તિઓ ઉભા છે એને હલવાની પણ જગ્યા નથી, અને વચ્ચે અગર લિફ્ટ બંધ થઈ ગઈ અને મેસેજ આવ્યો કે હવે ચાર કલાક આ લિફ્ટ નું કામ ચાલશે અને લિફ્ટ નહીં ખુલે, તો હવે વિચારી લો શું પરિસ્થિતિ થઈ. બોલો થોડીક ઇમેજિન થાય એવી અગર સિચ્યુએશન ઉભી કરીને અગર આપણે વાત સમજીએ ને તો આપણને ખ્યાલ આવે. ગુરુદેવજી કહે છે ને કે આ બધા દુઃખ તું ભોગવીને આવ્યો છે, તો અમને નથી ખબર, પ્રત્યક્ષ જ્ઞાનમાં તને નથી ખબર એટલે નથી એમ નથી, અને આવા દુઃખ તું ભોગવીને આવ્યો છે એવું અનુમાન જ્ઞાન લગાડીને હવે તને એમ થાય છે કે ઓહો હો આ મરણ થશે એના પછી પાછો આવો જન્મ લેવો પડશે, પાછા આવા દુઃખ ભોગવવા પડશે, એટલે માટે અમને એવું લાગે છે કે તને મરણનો ભય લાગે. અરે તો ઠીક છે, ખાઓ પીઓ મજા કરો, અરે અતિ સરસ જિંદગી મળી છે, સંયોગ મળ્યા છે, અને સાતાના ઉદય મળ્યા છે, સાતા સામગ્રી મળી છે, વિચાર કરો અને ગાફિલ થઈ જાય. નરક ને જીતને ભાવ ના ભાઈ, માનુષ તન કો પાણે પી. બોલો કેટલી વાર આપણી સાથે આ થયું છે કે આપણે નરકમાં જઈને મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવાની ભાવના હોય, કેમ? કારણ કે અવધિ જ્ઞાન છે ત્યાં નરકમાં, એને જોયું અવધિ જ્ઞાન છે કે ક્યાંથી આવ્યો, શું છે શું નહીં, અને એને શું ભાવના ભાવી કે હે ભગવાન, હવે ભગવાન એટલે સમજાય ને, ભાવના ભાવી કે હવે મને આ મનુષ્ય ભાવ મળશે તો હું એને વ્યર્થ નહીં જવા દઉં, સંયમ અંગીકાર કરીને હું આ મનુષ્ય ભાવને સાર્થક કરી જન્મ મરણથી રહીશ. તમને શું લાગે છે, છ મહિના પહેલા જયારે દેવગતિના સમ્યક દ્રષ્ટિ ને નરક ગતિના સમ્યક દ્રષ્ટિ નું આયુ પૂર્ણ થવાનું હોય, અને છ મહિના પહેલા જયારે આયુ પૂર્ણ થવાનું હોય તો દેવગતિના જીવો કેમ એટલા પ્રસન્ન થતા છે? સમ્યક દ્રષ્ટિ જીવો સ્પેશિયલી ફાધર મહેન્દ્રજી એક બહુ તારી છે. બોલો કારણ કારણબાબુ કેમ પ્રસન્ન થતા હશે દેવગતિના? નરકના તો થશે, ચલો દેવગતિના કેમ થાય છે? દેવગતિના જીવો ત્યાંથી છૂટીને અહીંયા આવવા માટે પ્રસન્નતા કેમ અનુભવે, ખુશ કેમ થાય છે, કેમ ખુશ થાય છે? બોલો. કારણ કે એમને ખબર છે કે અહિયાંથી હવે છ મહિના બાકી છે, એ પૂરું થશે, અહિયાંથી હું મનુષ્ય ભાવમાં જઈશ, સંયમ અંગીકાર કરીશ અને નિર્વાણ પદની પ્રાપ્તિ કરીશ. એટલે તો જોઈ પહેલાવીને દીક્ષા કલ્યાણકના દિવસે એક સૌધર્મેન્દ્ર પાસે શું કરે છે, અરે સોરી મનુષ્ય જીવો પાસે સૌધર્મેન્દ્ર શું કરે છે, તો કે અમને થોડા સમય માટે તમારો મનુષ્ય ભાવ આપી દો, એની સામે અમારી બધી સંપદા લઈ લો, અમને સંયમ અંગીકાર કરીને મુનિ દીક્ષા અંગીકાર કરીને મનુષ્ય ભાવને સાર્થક કરે છે. વિચાર કરો, નરક મે જીતને ભાવ ના ભાઈ, માનુષ તન કો પાને કી. વેશ દિગંબર ધારણ કરકે મુક્તિ વધુ કો પાને કી. અને એના ભાવનાના ફળમાં મનુષ્યમાં આવી પણ ગયો, અને પછી બોલે પ્રોમિસ કરી હતી, પછી શું થયું એનું? અહીંયા આવીને થોડી અનુકૂળતા મળી તો અહીંયા આવીને એમાં લેપાઈ ગયો અને બધું. કિંતુ દેખો આજ એ હાલત મમતા કે દીવાને કી, ચેતન હોકર ઝડ્રવ્યો સે કૈસા નાતા જોર દિયા, એક અનજાને રાહીને શિવપુર કા મારગ છોડ દિયા, મમતા કી પટવાર ન તોડી આખિર કો દમ તોડ દિયા. એટલે ખરેખર જેના ભરોસે બેઠા છે એના ભરોસે ખરેખર બેસવા જેવું, એમાં રંચ માત્ર પણ એક જ કરવા જેવું નથી. હું તમને સિરિયસલી કહું છું, ઓનેસ્ટલી, કે હવે એટલો અભ્યાસ કરી લઈએ કે આખા દિવસમાં આપણને 5-10-15 વાર તો એ બુદ્ધિપૂર્વક યાદ આવે કે ખરેખર આ પર દ્રવ્ય એ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન એક ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું, અનાદિ અનંત છું, શુદ્ધ છું. આ નમો અન્યતા નહીં લેતા, આ નમોકાર મહામંત્ર ની માળા ગણવા કરતા પણ આ બહુ મોટી અને ઊંચી માળા છે. પોઈન્ટ સમજાય છે? શું કહેવા માંગુ છું કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ચૈતન્ય સ્વરૂપી છું, હું અકર્તા સ્વભાવ છું, હું જ્ઞાતા સ્વભાવ છું. કેટલી વાર યાદ આવે છે? ઓનેસ્ટલી પૂછો, કેટલી વાર એની મહિમા આવે છે? કેટલી વાર એવું ફીલ થાય છે? કેટલી વાર એવું લાગે છે કે આ વાણીઓ કરતા હું નથી, આ શરીર પણ કરતા હું નથી, અમારા અધીન નથી, આ રોગ થી ભરેલું શરીર છે, એમાંથી કોઈ પણ સમયે ઉદય આવશે તો રોગ પાછી નીકળશે. કાંઈ નહીં કરી શકીએ, શું કરી શકશો ત્યારે? શું હાથમાં રહેશે તમારા? તો કે પરદ્રવ્ય નું પ્રણમન તમારા હાથમાં નથી. એ સમય પણ એનાથી ભિન્ન હું આત્મા છું, આ રોગ ના રાગ મને અડતો નથી, એવી સમજણ, ભેદ જ્ઞાન, એવો અભ્યાસ આપણે કરી શકશું એ આપણા હાથમાં છે. એનાથી આપણને ક્ષમતા મળશે, એનાથી આપણને શાંતિ મળશે, એનાથી આપણને આપણા સ્વભાવમાં રહેલા સુખ નો અનુભવ થશે. પછી સમજાય છે? ચાલ, મારી પાસે 5 મિનિટ છે. આ ગાથા થઈ ગઈ. આના પછીની ગાથા પણ બહુ સરસ છે, જો થોડીક એની ચર્ચા કરીએ. અજ્ઞાની કી મૂર્ખતા, સમ્યક દર્શન. શું છે હેડિંગ? કોની મૂર્ખતા? અજ્ઞાની ને, અજ્ઞાની ની મૂર્ખતા ને. કોની મૂર્ખતા બોલો? મારી મૂર્ખતા. શું મૂર્ખતા છે? જો બહુ સરસ એનું હેડિંગ જો, સમ્યક દર્શન હોને કે પહેલે તુને જીતને ભી કાર્ય કિયે ઉનસે તેરા હી ઘાત હુઆ. यह बात आगामी छंद में कहते हैं. क्योंकि तू सम्यक दर्शन होने के पहले तूने जितने भी कार्य किए सुखी होने के लिए, धर्म के नाम पे, मुक्त होने के नाम पे, तूने जितने भी कार्य किए, जितने भी प्रयास किए, जितने भी प्रयोग किए, जितने भी उपाय किए, वो सारे उपाय कैसे हैं? कि ये सारे उपाय झूठे हैं, મૂરખતા સે ભરે, અજ્ઞાનતા સે ભરે. બહુ સરસ ગાથા છે. જો પ્રાણી તુને કિયા આજ તક અજા કૃપાનીય સમ કાર્ય, સુખ સામગ્રી મિલે યહાં જો અંધક વર્ત કિય સમ ન્યાય. બે વાત આમાં બહુ સરસ છે, જો ખાલી આપણે એનો અર્થ વાંચી નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીએ. હે બોલે પ્રાણી, યહ પર્યાય પ્રાપ્ત કરને કે પૂર્વ તુને અજા કૃપાણીય. શું શબ્દ છે? અજા કૃપાણીય. આનો અર્થ શું થાય કહું તમને? અજા કૃપાણીય કે સમાન કાર્ય છે. હવે જો એનો અર્થ કહું પછી એનો અર્થ અહીંયા છે. શું છે? અજા, અજા અજ એટલે બકરો. સામે જો ધ્યાન, અજ એટલે બકરો, બકરો બકરી હોય ને, બકરો. અને કૃપાણીય એટલે છુરી, તલવાર એમ સમજો કે કોઈ પણ નાઇફ. ઓકે, તો જયારે પણ બકરાને લઈ જાય ને કાપવા માટે, ખ્યાલ આવે છે? તો એને પેલા બાંધે. સંગની પંચેન્દ્રિય જીવ છે, એને ખબર પડી જાય. શું ખબર પડી જાય? કે મને હવે આ કાપવાના, મારું મરણ નજીક છે. બરાબર છે? હવે જે સ્થાન પર એને લઈ જાય છે ત્યાંથી ધૂળ માટીથી ભરેલી જગ્યા છે. હવે મૂળકતા શું કરે છે ખબર છે? એ ત્યાં જાય છે ને તો એને બાંધે છે, એટલે એને ખબર પડે છે કે હવે મને કાપી નાખશે. તો એને ગુસ્સો આવે છે, એને ગુસ્સો આવે છે એટલે એના પગ પછાડે છે. હવે ઓલો જે કાપવા વાળો છે ને, કસાઈજી, એ છુરી હોય ને, છુરી ગોતે છે, સમજાય છે? એ ક્યાંક મૂકી દીધી છે. હવે એ જે છુરી છે ધૂળની નીચે વહી ગઈ છે, કોઈ પકડાય છે. હવે એને શું થાય છે? એને ગુસ્સો આવે છે એટલે એના પગ પછાડે છે. અને પગ પછાડતા પછાડતા શું થાય છે? કે એ જે નાઇફ હતી, છુરી હતી, તલવાર હતી, જે પણ સાધન હતું, એ ઓલાને મળી જાય છે અને એને કાપી. તમે પોઈન્ટ સમજાય છે? એવી રીતના અર્થ અહીંયા કર્યો છે. આનાથી ભાવ શું કાઢશો? ભાવ શું કાઢશો? કે જે પણ સંસાર ઉભો થયો છે, જે પણ ઉદયો આવે છે, બંધ વગર તો ઉદય નહીં આવે ને? કર્મના બંધ વગર તો ઉદય નહીં આવે ને? અને કર્મનો બંધ કર્યો કોણે? તો કે કર્મનો બંધ જીવ સ્વયં કરે. એ સ્વયં પોતાની મૂર્ખાઈથી એને એ સાધન ગોતી આવે, સ્વયં પોતાની મૂર્ખાઈથી એને સંસાર વધારે, સ્વયં પોતાના અજ્ઞાન ભાવથી 4 વર્ષથી 84 લાખ યુગમાં રખડવા ગયો. કોઈ એને નથી મોકલ્યો નરક. રાવણને નરકમાં કોણે મોકલ્યો? રાવણ નરકમાં કેમ ગયા? શ્રી કૃષ્ણ નરકમાં કેમ ગયા? બોલો, જે જીવ નરકમાં જાય છે, નિબોધમાં જાય છે, નિકૃષ્ટ દશામાં જાય છે, એ એના પરિણામનું ફળ છે. કોઈ જીવ કોઈને ક્યાંય નથી મોકલતો, ન સંસારમાં રખડાવે છે, ન સંસારથી મુક્ત કરે છે. એ રીતે કે જો જિસ પ્રકાર કોઈ વ્યક્તિ કિસી બકરી કો મારને, કોઈ વ્યક્તિ કિસી બકરી કો મારને કે લીએ છુરી ખોજ રહા થા, તબ ઉસ બકરી ને સ્વયં અપને ખુદ સે, સ્વયં અપને ખુદ સે ખોદ કર છુરી નિકાલ દી ઓર ઉસી સે ઉસકા મરણ હુઆ. ઉસી પ્રકાર જિસને અપના ઘાત, જિસસે અપના ઘાત હો અર્થાત અપના બુરા હો, તુને વહી કાર્ય કિયા, તું હે ઉપાધે કે વિચાર મે મૂર્ખ રહા, ઇસ સંસાર મે સુખ રૂપ વિષયો કો તું, હવે જો બીજો નવો શબ્દ છે, તું અંધક વર્ત કિયક જાન અર્થાત બુરા बुरा करने जिस प्रकार अंधा ताली बजाकर बटेर को पकड़ना चाहता है वह बड़े आश्चर्य की बात है। उसी प्रकार संसार में थोड़ा भी सुख होना अत्यंत आश्चर्य की बात है। कोई आंध्रो व्यक्ति आगे बटेर शब्द है ना एक पक्षी नु नाम है, तो कोई आंध्रो व्यक्ति ताली पारी में પક્ષી ને પકડવા જાય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ એ રીતના તું અજ્ઞાન રૂપી અંધકારમાં જેટલા પણ સુખી થવા માટે પાપા મારે છે એ બધા તારા મૂર્ખતાના કાર્ય છે, તને રંચ્યું માત્ર પણ અજ્ઞાન દશામાં પરમાંથી સંયોગમાંથી ઉદયોમાંથી પર વસ્તુમાંથી શરીરમાંથી ઇન્દ્રિયમાંથી તને સુખની પ્રાપ્તિ થવાની નથી એવી ચર્ચા આ ગાથામાં છે। બે ગાથા આપણે લીધી, થોડી ચર્ચા આપણે આની નેક્સ્ટ ટાઈમ કરશું, વિશેષ ચર્ચા આગળ। નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે દિનવાણી માત વંદના સચ ભાવે હૈ સમજ દે શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય, સમજ જ્ઞાની ધર્માત્માઓ નો જય, સત્ય સનાતન સ્વાનુભૂતિ મેં વિતરાગ વિલંબ જય ધર્મ નો। હવે સ્વામી બહેનો સાહેબ,